એક તમારો સાહેબ, સૃષ્ટિમાં એક સાહેબ છે, બીજો છે જ નહીં. બસ એ મંત્રને લક્ષ્યમાં રાખીને જો આપણે આપણી સાધનાને આગળ વધારીએ ને તો એ જે એક છે એ જ તું છું અને એ જ પોતાનો સ્વામી માલિક ભગવાન પોતે છે. આખી સાખીઓની અંદર તમે એક એક સાખીની અંદર જેમ જેમ રોજ પાઠ કરો છો અને પાઠ કર્યા કરતી વખતે એમ જ લાગે કે જે આજે સાંભળ્યું એ દરેક સાખીમાંથી થોડું થોડું વણાય છે. જોજો, રોજ દર્શન કરજો. જ્યારે પાઠ કરતા હોઈએ ત્યારે એમ લાગે કે આજે જે કંઈ સત્સંગ કર્યો ને સાંભળ્યું એમાં બધી જ સાખીઓમાંથી દરેક વાત એની અંદર આવતી જ જાય છે. એટલે ઉપસંહારની અંદર મહારાજ શ્રીએ પોતાના શ્રીમુખે આ એક જ સાખીની અંદર એટલું બધું અંદર ભરી દીધું છે, એની અંદર એટલો સરસ સંદેશો છે મજાનો કે માત્ર એક જ સાખીની અંદર એ પોતાની પરિપૂર્ણતા પ્રાપ્ત કરી લે. 8 પોર 64 ઘડી ભગવદ સ્મરણ કરવું એ આદેશ તો છે જ, પણ એ મુક્ત મનથી કરો, ઉદાર ભાવથી કરો અને પોતાના આનંદને મેળવવા માટે કરો. રાવ તમે રંગે રમો, બિલકુલ મુક્ત અવસ્થામાં ભગવદ ભજન થાય, મનમાં કોઈ પણ જાતની અન્ય કોઈ પણ વિક્ષેપની ભાવના નહીં કે એની ઉપર કોઈ નિયંત્રણ નહીં, આડંબર નહીં, મુક્ત ભાવ. જે સ્મરણ થાય ને એ આનંદ કોઈ અનંત અનેરો હોય, એ આનંદની અંદર એને સ્વયં પોતાનો જ આહાર મળ્યા કરતો હોય, પોતાના સ્વસ્વરૂપનો આહાર, જેને આત્મપોષણ કહેવાય, આત્મપુષ્ટિ. કૃપાની થાય જો દ્રષ્ટિ, ખુલે નિજ અંતરે દ્રષ્ટિ, અને કૃપાની થાય જો વૃષ્ટિ, મળે આત્મની પુષ્ટિ. એ જે આત્મપુષ્ટિ છે એ એની અંદર છે ગુરુ કૃપા. સોહંગ શબ્દમાં રમી રહ્યા, અને સોહંગ એ તો બ્રહ્મ છે, દેહ સ્વભાવે દેહ એમ પણ કહી દીધું. તો આ બધું જ સરવાળે જો જોઈએ તો એની પાછળનો જે હૃદય, એની અંદરનો રણકો છે તે માત્ર સોહમ શબ્દ છે. સોહમથી અન્ય કાંઈ જ છે નહીં એમ ગુરુ મહારાજે બતાવી દીધું. જોઈ લો આ છે, અને એમાં સલંગ સૂત્રે વસી રહેવાનું નિરંતર, અને એના વડે ગુરુ મહારાજે જે કંઈ આપ્યું છે એને ઓળખવાનું છે. અને એ 8 પોહરની અવસ્થાને પણ એકાગ્રતાથી, અને જો એકાગ્રતા ના રહી તો બધી જ કરેલી ઉપાસના સફળ નહીં થાય, એ નિષ્ફળ જશે. બતાવી દીધું સુરત શબ્દમાં ન મિલી, જો વૃત્તિઓ ન ઠરે તો એના પ્રત્યે સદભાવ જાગવાનો નથી, અને સદભાવ ન જાગે તો તમે નિષ્ફળ. જૂઠી રામ મિલન કી આ, એટલે આપણી પોતાની જ વૃત્તિઓને નિર્મળ બનાવવા માટે પણ ટકોર એક કરી કે મહારાજ તમારાથી સહેજ પણ દૂર નથી, તમે જ છો અને તમારામાં જ છે. તો કે છે સંત રામ મત જાનીએ દૂર દેશ કોવા, ક્યાંય દૂર નથી. ભલે ભૌતિક સ્થૂલ અંતર હશે પણ આધ્યાત્મિક સૂક્ષ્મની અંદર એ બિલકુલ નજદીક અને સાથે હશે. અને આ પ્રકારની મનની વૃત્તિ ઠરે તો, મન ઠરે તો માણેક ઠારી, પણ મન ઠરે તો મનમાં સ્થિરતા પ્રાપ્ત થઈ ગઈ તો સમજી લેવાનું કે આખું જગત જીતી લીધું. મન રીપુ જીતા સબરીપુ જીતે, જેણે મનરૂપી દુશ્મનને જીત્યો એણે આખું જગત જીતી લીધું. માણસ દુનિયા જીતી શકે પણ મન નહીં જીતી શકે. અને જેનો મન દુશ્મન જીવતો છે એના આ દુનિયામાં બધા દુશ્મન થઈને ઉભા રહેવાના. મન એવું છે, જોને વિચારતા ન આવડે, એને બોલતા ન આવડે ને તો સામેથી માણસો દુશ્મન જ ઊભા થાય, મિત્ર મળે જ નહીં. જેની સામે સાથે તમે બોલો ને એ તમારો દુશ્મન થઈ જાય. એટલે મન એને ઠારવાનું છે, મનને વિવેક આપવાનો છે. અને એ વિવેક જો આવશે ત્યારે જ એ 25 જે 5-25 માં નવ ખાડ્યો મન મન વિવેક કરી વિચાર થશે. એ વિવેક અને જે વિચાર છે એમાં એના દ્વારા એ જે 25 પાંચ તત્વ અને પાંચમાંથી જે દરેકના ચાર ચાર અલગ કરી અને 25 તત્વ બનાવ્યા એ 25 પણ પર થઈ જાય અને ત્યાં આગળ પોતાની સ્થિતિને જે ઉછાળા મુક્તિ છે એને શાંત કરી દે. એની અંદર સોહમ શબ્દ આપ્યો. સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું તો કે છે સોહમ આ શરીર એ શરીર છે અને આત્મા એનાથી પર છે. સોહમ એ તો બ્રહ્મ છે, દેહ સ્વભાવે દેહ પાંચ ભૌતિકતા આત્માને સ્પર્શતી નથી. અને એ જે મનની અંદર આંટી ઘાંટીઓ અનેક આંટીઓ પડેલી છે, મનમાં અનેક ગાંઠી અનેક મૂંઝવણો પડેલી છે એ માણસને અકળાવ્યા કરતી હોય. અને અકળાવે એટલે માણસ પોતે જાણે નિરાધાર થઈને બેઠો હોય કે આ જગતમાં મારું કોઈ નથી. મનથી એટલો બધો દુઃખી થતો હોય કે ભગવાન હવે મારે શું કરવું. તો ત્યાં અગાડી સહેજ પણ ડર રાખ્યા સિવાય મારા શ્રી તો મુક્તિ આપી છે. ભાવે ભક્તિ કરીએ ભાઈ, ભાવથી પ્રેમથી ભક્તિ કરો, એમાં કોઈ વેરો આત્રો નથી મૂક્યો કે ભક્તિ મારાથી થાય ને તમારાથી ના થાય. તમે મારા સંત છો એટલે વધારે ઊંચી ભક્તિ કરી શકો ને અમે ગ્રહસ્થિત છીએ એટલે અમે તો નાના પડીએ. સાધુ હો કે સંસારી કોઈ પણ હોય, હૃદયપૂર્વક અંદરથી આપણી પોતાની જ વૃત્તિઓ એવી સ્થિર થાય અને અંદર રહેલી જે મલ વિક્ષેપ અને આવરણની અવસ્થા છે એને ધીરે ધીરે હળવાશથી મન એમાંથી બહાર કાઢી લેવામાં આવે, એની ઉપર ઉપર ઉઠી જાય એટલે સ્વયં સ્થિર થઈ શકે છે. પણ જેને સ્થિર નથી થવું એ પોતાના મનને જ પ્રયત્ન મનથી જ પ્રયત્ન થવા દેતો નથી. માણસ નાસીપાસ થઈ જાય મન જીવનમાં કે મારું કોણ ને મારું શું, હારી ગયો હોય માણસ કે હવે હું કઈ જ નહીં કરી શકું, ત્યારે કહે છે મહારાજ કે તમે તો તમારા પોતાના જીવનની અંદર સ્વસ્થ થઈને સ્થિર થઈ શકો અને એમાંથી તમારું સ્વરૂપ મેળવશો તો અવશ્ય તમને આનંદ આવશે. પણ જો જીવન જ નિરસ્તા ભર્યું હશે, મન નિરસ થઈને બેસી ગયું હશે, તમારું મન જ ઉદ્વિગ્ન થઈ અને તમારા પોતાના જ પ્રત્યે એવું નિરસ થઈ ગયું હોય તો શું કરવાનું હવે શું છે. પણ એમાં આપણા આત્માને ઢંઢોળો, મનથી થોડાક સ્વસ્થ થાવ. જ્યારે પણ થાકી ગયા હોઈએ મનથી જ્યારે એમ થાય કે આ શું બધું, મન એટલું બધું હતાશ થઈ જાય, હતપ્રભ થઈ જાય, ભગ્ન અવસ્થામાં આવી જાય ને ત્યારે સ્વસ્થ થવા માટે ભગવત ચિંતન એક જ છે. શાંતિ મનમાં મેળવવા માટે પણ એકમાત્ર ભગવાનનો જ ભરોસો. તમને બીજી કોઈ વસ્તુ શાંતિ નહીં આપી શકે. સામે પડેલું તમને આનંદ પણ નહીં લેવા દે. માત્ર અંદર ઉદ્વેગ, દુઃખ, અશાંતિ. પણ એ બધા ઉદ્વેગને અશાંતિમાંથી થોડીક હળવાશ પછીથી ભગવદ સ્મરણની અંદર લાગી જઈશું, ભગવદ શરણ લઈને બેસીશું, તો એમાંથી ધીરે 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 દુઃખ ભૂલાવશે. તમે જ તમારામાં આવીને બેસી જાઓ, બીજે નહીં. માણસ પોતાનામાંથી જેટલી શાંતિ મેળવી શકે છે, જેટલું આશ્વાસન મેળવી શકે છે, એટલું અન્ય વ્યક્તિ નથી આપી શકતી. આપણે આપણી જાતને જ સંભાળીએ. તમે અને તમારા ધણી તમારા આત્મસ્થિતિ વડે તમે તમારામાં જ એવું વાતાવરણ, એવું સર્જન કરો કે તમને પોતાને શાંતિ મળે, મનથી શાંતિ મળે. મન પાસે પહોંચી જાઓ, મનને પાસે બેસી જાઓ, મનને પોતાનામાં બેસાડો. એટલે વિચારોની જે દોડભાગ છે ને, એને સ્થિર કરવી પડશે. આપણે પોતે જ પ્રયત્ન કરીશું તો આપણી શાંતિ આપણને મળશે. પણ અંદર મન એવું હઠે ભરાયેલું હશે અને આવેગ એવો પ્રબળ હશે કે સામી વ્યક્તિ ગમે એટલી સલાહ આપે, ગમે એટલું સારામાં સારું સમજાવે શાણપણથી, તો પણ એને અંદર શાંતિ નહીં થાય. કેમ? પોતે ઉદ્વિગ્ન થઈને બેઠેલો છે. પણ એને માટે એક જ રસ્તો બુદ્ધિશાળી માણસે જેનામાં કે